તારીખ 5/11/1995 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 706 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું મુંબઈમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 119
મારો ગ્રંથ થઈ ગયો. આ હિન્દી શું રાખે? શુભેચ્છા સંપન્ન આર્ય કેશવલાલ પ્રત્યે લીંબડી. લીંબડીના એક મુમુક્ષુ હતા, રામપુર પાસે લીંબડી આવ્યો. કેશવલાલભાઈ ના પત્રો અમે ભવાણિયા વાંચેલા, ભવાણિયામાં એમના પત્રો લખેલા છે. એક જ એવા મુમુક્ષુ છે કે જેમના પત્રોમાં એમણે પોતાના પરિણામોનું અવલોકન કૃપાળુદેવને લખેલું. એ જમાનામાં પણ એ પોતાના પરિણામનું અવલોકન કરતા હતા, એ યોગ્યતાવાળા હતા. લીંબડીમાં ઋણો વેપાર કરતા હતા, સામાન્ય સિઝનમાં કરે, સામાન્ય માણસ હશે. એમાં થોડી ખોટ ગઈ, પછી નોકરી કરવાનો વખત આવ્યો. ભાવનગરમાં નોકરી કરવા આવેલા એ દિવસોમાં. ભાવનગરના જે કુંવરજી આણંદજી છે, એમને એક સ્વતંબરની લાઇબ્રેરીમાં એને નોકરી અપાવી દીધેલી. પગાર હતો મહિને 12.5 રૂપિયાનો. અત્યારે તો વાર્ષિક પગાર જ નક્કી થતો, એક વર્ષના 150 રૂપિયા. એક વર્ષના 150 રૂપિયા થાય એટલે મહિને 12.5 થાય. 12 × 12 = 44, 6 રૂપિયા વધે તો 6 × 12 = 12, 12.5 રૂપિયા નોકરી. અને 15 રૂપિયાનો એનો ખર્ચ હતો, 18 રૂપિયાને તૂટતા હતા. નોકરી ન મળે શું કરે, એવી રીતે રહી ગયેલા નોકરીમાં. એમાં કૃપાળુદેવ નડિયાદ આવેલા, આત્મસિદ્ધિ જે દિવસોમાં લખાયેલી, તો નડિયાદ એમના દર્શન કરવા આવવાનો ભાવ છે. તો કુંવરજીભાઈને વાત કરી કે આ રીતે મારો ભાવ છે, પણ મારે જાઉં કેવી રીતે? તો કાલે હું તને 5 રૂપિયા ઉછીને આપું કે તેથી 5 રૂપિયામાં નડિયાદ જઈને આવી શકાય. ભાવનગર નડિયાદ વચ્ચે ટ્રેનથી જઈ આવતું દર્શન કરવા. તો કે ના ના, મારે કરજ નથી વધારવું, એવા માણસ હતા. એવા માણસ હોવા છતાં એમણે પ્રશ્ન પૂછ્યો છે કે મારે તૃષ્ણાનો પરાભવ કેવી રીતે કરવો. મને પૈસાની તૃષ્ણા ના ભાવ આવે છે, મારે કેવી રીતે મટાડવા? ડેબિટ બેલેન્સ માં હાલતા હતા તો એને આવો પ્રશ્ન પૂછ્યો. યા 706 પત્ર માં છે એવા એવા આત્માર્થી હતા, ન લીધા પૈસા, ન લીધા દર્શન કરવા. શુભેચ્છા સંપન્ન આર્ય કેશવલાલ પ્રત્યે લીંબડી, તો એમની શુભેચ્છા એટલે આત્મકલ્યાણની ઈચ્છા. શુભેચ્છા સંપન્ન એટલે શું? જેને આત્મકલ્યાણની ઈચ્છા ઉત્પન્ન થઈ છે, પ્રાપ્ત થઈ છે, એવા મુમુક્ષુ છે. સહજાત્મ સ્વરૂપે યથાયોગ્ય પ્રાપ્ત થાય. ત્રણ પત્રો પ્રાપ્ત થયા છે, વિશ્વલાલ ભાઈના ત્રણ પત્રો મળ્યા છે. કાંઈ પણ વૃત્તિ રોકતા તે કરતા વિશેષ અભિમાન વર્તે છે, તેમજ તૃષ્ણાના પ્રવાહમાં ચાલતા તણાઈ જવાય છે અને તેની ગતિ રોકવાનું સામર્થ્ય રહેતું નથી ઇત્યાદિ વિગત તથા ક્ષમાપના અને કર્કટી રાક્ષસીના યોગવાસી સંબંધી પ્રસંગને જગતભ્રમ ટાળવા માટેમાં વિશેષતા લખી તે વિગત વાંચી છે. આ એમના પત્રોની અંદર જે વિગત આવી એનો ઉલ્લેખ કૃપાળુદેવે કર્યો છે. એમાં બે વાત ધ્યાન દેવા જેવી છે કે જે તમારા પત્રો મળ્યા એમાં કાંઈ પણ વૃત્તિ રોકેલી તો એ વૃત્તિ રોકે તેના કરતાં પણ એ વૃત્તિ રોકવાનું અભિમાન વિશેષ થઈ જાય છે. વૃત્તિ રોકી શકતા હતા એ, અને વૃત્તિ રોકે ત્યારે મેં વૃત્તિ રોકી છે એનું જે અભિમાન એને અંદરમાં ચાલતું હતું, ડંખતું હતું કે આ તો હું શું કરું છું. ઉપવાસ કર્યો પણ ઉપવાસ કરવાનું અભિમાન છે વધારે કર્યું, એમ કાંઈ પણ વૃત્તિ રોકું છું પણ એ વૃત્તિ રોકવાનું અભિમાન મને વધારે થાય છે, એનું શું કરવું? એટલે એનો ઉપાય એમને માગ્યો છે. બીજું કે તૃષ્ણાના પ્રવાહમાં હાલતા તણાઈ જાઉં છું, એટલે હાલતા ચાલતા તૃષ્ણાના પરિણામ આવી જાય છે અને હું તો અંદર તણાઈ જાઉં છું અને એનું ગતિ રોકવાનું સામર્થ્ય મારી પાસે નથી, એ પરિણામને હું નથી રોકી શકતો. એ બે વાત બહુ સારી એમણે પૂછાવી છે અને એ બેનો ખુલાસો આપ્યો છે. પછી આજે ક્ષમાપના છે તો ભાદરવાડ મહિનો આવ્યો છે એટલે ક્ષમાપનાનો પત્ર એમણે લખેલો છે, એ પણ મળ્યો છે. અને યોગ વાસિષ્ઠમાં એક પાછળ કર્કટી રાક્ષસીનો વૃતાંત આવે છે, લાંબુ ચોડો, એ કોઈ પ્રયોજનભૂત નથી. એટલે એ બધી વિગત વાંચી છે, હવે પોતે લખે છે કે હાલ લખવામાં ઉપયોગ વિશેષ રહી શકતો નથી, મારો પોતાનો ઉપયોગ લખવામાં વિશેષ રહેતો નથી. હવે નથી રહેતો એનું કારણ શું છે કે અંદરમાં જે આત્મ પરિણતિ ચાલે છે એ પરિણામોને અંદર ખેંચે છે, જ્ઞાન દશાની અંદર આ એક પ્રકાર ઉભો થાય છે કે મુખ્ય વૃત્તિ તો મુખ્ય પરિણતિ તો અંતર્મુખને છે, એના અંતર્મુખ ખેંચાણને લીધે બહારમાં જે ઉપયોગ જાય એ ઉપયોગ પરાણે પરાણે જતો હોય અને એ ઉપયોગ પાછો વળી જતો હોય, એ ઉપયોગ પોતાનું કામ કરવા અશક્ત હોય એવો પોતે અનુભવ કરે છે. એટલે એમ લખે છે કે હાલ લખવામાં ઉપયોગ વિશેષ રહી શકતો નથી, પત્રો લખવાની અંદર ઉપયોગ ટકતો નથી, જેથી પત્રની પહોંચ પણ લખતા રહી જાય છે. પત્ર તો નથી લખાતો પણ પત્ર મળ્યો છે એવી જે પહોંચ લખવી જોઈએ એ પહોંચ પણ લખી શકાતી નથી, એ પણ રહી જાય છે. સંક્ષિપ્તમાં તે પુત્રોના ઉત્તર નીચે લેખા ઉપરથી વિચારવા યોગ્ય છે, છતાં તમારા પુત્રોના ઉત્તરનો સંક્ષિપ્તમાં ઉત્તર આપું છું. એમ કરીને 5 પેરેગ્રાફમાં એમણે નંબર આપીને ઉત્તર લખેલો છે. પહેલું, વૃત્તિ આદિ સંક્ષેપ અભિમાનપૂર્વક થતો હોય તો પણ કરવો ઘટે, પછી તમને અભિમાન તોડવાનો રસ્તો બતાવશો. પણ વૃત્તિ તમારી પાછી વળી જતી હોય, ઉદાસીનતા આવતી હોય, વૈરાગ આવતો હોય તો ભલે આવે, એ આવવા દો, પછી એના અભિમાનનો આપણે રસ્તો કાઢશું, એનો વાંધો નહીં. પણ એક વખત તો ભલે એ થતું. વૃત્તિયાદીનો સંક્ષેપ અભિમાનપૂર્વક થતો હોય તો પણ કરવો ઘટે. જો પરમાત્મા તમે સાધન કરો એટલે એક બાજુ તમે તત્વજ્ઞાનનો અભ્યાસ કરો, આત્માને સત્પુરુષને ઓળખવાનો તમારો ભાવ હોય, એનો પ્રયાસ હોય, પણ બીજી બાજુ તમારા ઉદય ભાવોની અંદર તીવ્ર રસ હોય તો એ પરિણામો સફળ ન થાય. શું? કારણ કે બે વિરુદ્ધ રસ છે. આ રસ ફીકો પડે તો જ ઓલો રસ ચડે, નહીતર ન ચડે, એવું બને છે. શું? એટલે વૃત્તિ સંક્ષેપ થતો હોય તો કરવો. વિશેષતા એટલી કે તેનું અભિમાન પર નિરંતર ખેદ રાખો. જો અભિમાન થતું હોય તો અભિમાનનો ખેદ રાખો, તો અભિમાન છે નો કરે છે, આમાં શું મોટું કામ કરી લીધું છે? વૃત્તિ સંક્ષેપ છે તો એમાં કયું મોટું કામ કરી લીધું છે? એની અભિમાન તો ક્યારે થાય કે એને મહત્વ આપે, એની ગણના કરે, ગણતરી રાખે, ત્યારે અહંભાવ થાય. તો એને કોઈ મહત્વ ન આપવું, પણ વૃત્તિ સંક્ષેપ કરવો તેને થવા દેવો, અને થાય તો એનો ખેદ કરવો. કે આવડી એક બાજુથી વૃત્તિ સંક્ષેપ કરું છું, બીજી બાજુથી પાછું નુકસાન કરું છું, એ જ નિમિત્તે, એના જ કારણે, આ કયો કઈ જાતનો પ્રકાર છે? તેમ બને તો ક્રમે કરીને વૃત્તિયાદીનો સંક્ષેપ થાય. શું? અને તે સંબંધી અભિમાન પણ સંક્ષેપ થાય. એ પ્રકારે જો પ્રવૃત્તિ રાખી હોય તો વૃત્તિયાદીનો પણ સંક્ષેપ થાય અને એના અભિમાન પણ તોડી શકાય. આ પ્રકારની પ્રેક્ટિસ છે. ઘણા સ્થળે વિચારવાન પુરુષોએ એમ કહ્યું છે કે જ્ઞાન થઈ કામ ક્રોધ તૃષ્ણાદિ ભાવ નિર્મૂળ થાય. શું? આમ ઘણા સ્થળે એટલે અનેક ગ્રંથોમાં આ વાત છે કે જો કોઈ પણ જીવને જ્ઞાનની પ્રાપ્તિ થાય તો એના ક્રોધમાન માયા તૃષ્ણાદિ ભાવ નાશ પામે, તે સત્ય છે, એ વાતને મારો ટેકો છે. તથાપિ તે વચનોનો એવો પરમાર્થ નથી કે જ્ઞાન થયા પ્રથમ તે મોડા ન પડે કે ઓછા ન થાય. હવે શું લે છે કે જ્ઞાન થાય ત્યારે તો કામ ક્રોધ મોડા પડે, તો અમને તો જ્ઞાન થયું નથી એટલે અમને તો ન હોય, એમ કરીને માણસ એ માથેથી કાઢી નાખે છે. આપણને ક્યાં જ્ઞાન છે, આપણે ક્યાં જ્ઞાન ઇતિહાસ છે. પણ ગોપાલદેવે એક ધ્યાન દોર્યું કે તું જ્ઞાની નથી બરાબર છે, પણ તું મુમુક્ષુ તો છું ને, તો મુમુક્ષુની ભૂમિકામાં એ અવશ્ય મળવા પડે છે, મળવા પડે જ, તો જ મુમુક્ષુતા આવે. ભલે જ્ઞાન નથી હોય, જે ભૂમિકામાં પોતે હોય એ ભૂમિકા જેવું તો એનું પરિણામ આવવું જોઈએ કે ન આવવું જોઈએ. બસ એટલે જ્ઞાન દશાની વાત કરી એનો પરમાર્થ એવો નથી કે જ્ઞાન થયા પ્રથમ તે મોડા ન પડે કે ઓછા ન થાય. મૂળ સહિત છે તો જ્ઞાને કરીને થાય, જ્ઞાન દશાથી મૂળમાંથી એનો સહિત કરી શકાય, પણ કષાયાદીનું મોડાપણું કે ઓછાપણું ન થાય ત્યાં સુધી જ્ઞાન ઘણું કરીને ઉત્પન્ન જ ન થાય. મોક્ષની ભૂમિકામાં એ મોડા ન પડે તો જ્ઞાન પ્રાપ્તિ થવાની ક્યાંથી? જ્ઞાન પ્રાપ્તિ થવા અર્થે એની જે પૂર્વ પ્રક્રિયા છે એ તો એને મોડા પાડવાની છે, એ જો ન થાય તો જ્ઞાનની પ્રાપ્તિ જ ન થાય. અને જ્ઞાન પ્રાપ્ત થવામાં વિચાર મુખ્ય સાધન છે. વિચાર એટલે આત્મકલ્યાણનો વિચાર, અથવા આત્મકલ્યાણ કરી લેવું છે એવો જે નિર્ધાર, એવો જે અભિપ્રાય બંધાઈ ગયો એ મુખ્ય સાધન છે. કોઈ પણ મુમુક્ષુ જીવે પ્રથમમાં પ્રથમ શુદ્ધ અંતકરણથી આત્મકલ્યાણ કરવાનો નિર્ધાર કરવો જોઈએ, કરી લેવો જોઈએ ઓછામાં ઓછું. પછી એ આત્મકલ્યાણનો નિર્ધાર કર્યો હોય તો એ આત્મકલ્યાણની પ્રાપ્તિ અર્થે પછી એને જે સાધનો છે એ સફળ થાય, બીજા સાધનો સફળ થાય. નહીતર સંસાર ભજતા ભજતા એ સાધનોથી પણ સંસાર જ ભજવા માંડે, પછી એનું ફળ પણ સંસાર જ આવે, આવું બને છે. જ્ઞાન પ્રાપ્ત થવામાં વિચાર મુખ્ય સાધન છે, અને તે વિચારને વૈરાગ્ય એટલે ભોગ પ્રત્યે અનાસક્તિ, અને ઉપશમ એટલે કષાયાદીનું ઘણું જ મંદપણું અને કષાય પ્રત્યે વિશેષ ખેદ, એ બે મુખ્ય આધાર છે એમ જાણી તેનો નિરંતર લક્ષ રાખી તેવી પરિણતિ કરવી ઘટે. શું કહ્યું કે જે આત્મકલ્યાણનો નિર્ધાર અથવા વિચાર છે એ મુખ્ય સાધન છે, અને એ સાધનને વૈરાગ્ય અને ઉપશમ બેનો ટેકો હોવો જોઈએ. એ વૈરાગ્યને ઉપશમ સહિત આત્મકલ્યાણ સાધવાની વાત હોવી ઘટે છે. તો વૈરાગ્યનો અર્થ કર્યો છે એમણે અનાસક્ત પરિણામો, આસક્તિના પરિણામો, એમાં પણ રસમંદતાની વાત છે. ભોગોપભોગના પરિણામમાં મંદ રસ હોવો ઘટે. બીજું ઉપશમ એટલે કષાય રસ મળો હોવો જોઈએ, ક્રોધ માન માયા લોભ એ રસ પણ મળો હોવો જોઈએ. બંનેમાં રસમંદતાની જ વાત છે, અને એ બે મુખ્ય આધાર છે. એ કષાયના પરિણામ અને એક ભોગતાપણાના પરિણામ, બંનેમાં રસ મળો હોવો જોઈએ. ભોગતામાં કરતા ભોગતા બી આવી જાય છે, કરતાપણાના પરિણામ પણ મંદરસવાળા જોઈએ, ભોગતાપણાના પરિણામ પણ મંદરસવાળા જોઈએ. એમ જાણીને તેનો નિરંતર લક્ષ્ય રાખવો, એમ જાણીને તેનો નિરંતર લક્ષ્ય રાખવો, અને એ લક્ષ્ય જો નિરંતર રહે તો એની પરિણતિ થાય. પછી સહેજે જ એમ બની જાય. પરિણતિ થાય ત્યારે શું થાય કે સહેજે રસમંદ જ રહીએ, પછી તીવ્ર થાય જ નહીં. એવા પ્રસંગોને નિમિત્તો ઊભા થાય તો પણ ન થાય. જો લક્ષ્ય રહી પરિણતિ થઈ ગઈ હોય તો, પરિણતિ છે એ બળવાન સાધન થઈ જાય છે પછી, અને પરિણતિ પ્રેક્ટિસને લઈને થાય છે, સહજ જ થઈ જાય પછી. તેવી પરિણતિ કરવી ઘટે એમ લખ્યું છે, એટલે એવી પરિણતિ ત્યાં હોવી જોઈએ, હોવી જોઈએ. કરવી ઘટે એનો અર્થ એ ન હોય તો એ ઘટે છે, એમ ખૂટે છે એમ લેવું છે. એટલે શું થાય કે જો નિરંતર એવો લક્ષ્ય રાખવામાં આવે તો સહેજે સહેજે એવી પરિણતિ થઈ જાય. જ્યાં સુધી એવી પરિણતિ ન થાય ત્યાં સુધી એ લેકિંગ પોઈન્ટ છે, ઘટે છે એ વાત, એમ સમજવા. ત્યાં સુધી એનું લક્ષ નથી, લક્ષ નથી, નિર્ધાર નથી. અને તે ભૂમિકા માટે જે પૂરતો વૈરાગ ઉપશમનો પ્રકાર જોઈએ એ પણ પછી ત્યાં આવે ને, એમ બને છે. સત્પુરુષના વચનના યથાર્થ ગ્રહણ વિના વિચાર ઘણું કરીને ઉદ્ભવતો નથી. આત્મકલ્યાણનો જે વિચાર ઉદ્ભવે છે એ સત્પુરુષના વચનના યથાર્થ ગ્રહણથી ઉત્પન્ન થાય છે, ઘણું કરીને મોટા ભાગે એવું બને છે. અને સત્પુરુષના વચનનો યથાર્થ ગ્રહણ, સત્પુરુષની પ્રતીતિ એ કલ્યાણ થવામાં સર્વોત્કૃષ્ટ નિમિત્ત હોવાથી તેમની અનન્ય આશ્રય ભક્તિ પરિણામ પામે છે, થાય છે. શું કહે છે કે સત્પુરુષના વચનનું યથાર્થ ગ્રહણ ક્યારે થાય? ગ્રહણ થવું અને યથાર્થ ગ્રહણ થવું આ બંને વચ્ચે ફરક છે. બુદ્ધિ હોય, સૂક્ષ્મ હોય તો ગ્રેસ્પિંગ પાવર આવે, ગ્રહણ થવું એટલે ગ્રેસ્પિંગ પાવર એ હોઈ શકે. પણ યથાર્થ ગ્રહણ થવામાં શું થાય કે એ ગ્રહણનો સદુપયોગ થાય, જે એને પકડ્યું હોય એ પોતાના અંતરમાં ઉતારે, પ્રયોગ દ્વારા પોતાના અંતરમાં ઉતારે. એટલે એને જે ગ્રહણ કર્યું હોય એનાથી એનું સાધન ચાલુ થઈ જાય, ત્યારે એ યથાર્થ ગ્રહણ થયું કહેવાય. નહીંતર બુદ્ધિગમ્ય થાય પણ અમલીકરણ ન થાય. અમલીકરણ થાય એ ઘણી રુચિ હોય ત્યારે થાય, અને તો એને યથાર્થ ગ્રહણ કર્યું કહેવાય. નહીંતર યથાર્થ ગ્રહણ કર્યું શું, તો બાળકને એકડો ને બે મીંડા સો એમ ખબર પડે, પણ 100 રૂપિયાની નોટ તો રમતા રમતા ફાડી નાખે. 3-4 વર્ષનું બાળક હોય, એકડા શીખડાવ્યા હોય અને નોટ દેખાડો, શું લખ્યું છે, તો 100 એકડો 2 મીંડા 100, એની કિંમત કેટલી, એની કિંમત એને ખબર નથી. એમ ગ્રહણ કરે, શબ્દાર્થ ભાવાર્થ સમજે, પણ જ્યાં સુધી પોતાના આત્મકલ્યાણ માટે એનો ઉપયોગ ન થાય ત્યાં સુધી એનો પરમાર્થી સમજ્યો નથી. શબ્દાર્થ ભાવાર્થ એક વાત છે ને, પરમાર્થ બીજી વાત છે. એનો પરમાર્થ સમજવો, સમજાવો જોઈએ. પરમાર્થ એટલે શું છે, આત્મકલ્યાણ. આત્મકલ્યાણ અર્થે તેનો સ્વલક્ષ્યતાનો ઉપયોગ થવો એ પરમાર્થ છે. અને એ પ્રકાર થવામાં સત્પુરુષની પ્રતીતિ સર્વોત્કૃષ્ટ નિમિત્ત છે. વિશ્વાસ આવો એ સૌથી મોટો નિમિત્ત છે, અને એ નિમિત્ત હોવાથી, એ નિમિત્તને કારણે, પ્રતીતિ હોવાને કારણે તેમની અનન્ય આશ્રય ભક્તિ પરિણામ પામે છે, એ સત્પુરુષના વચનનું યથાર્થ ગ્રહણ થાય. શું એ તેમની અનન્ય આશ્રય ભક્તિ પરિણામ પામે. હવે અનન્ય આશ્રય ભક્તિને એમણે અવતરણ ચિહ્ન કરેલું છે. ભક્તિ એનું વિશેષણ લગાડ્યું કે આશ્રય ભક્તિ, એનું એક વિશેષણ લગાડ્યું કે અનન્ય આશ્રય ભક્તિ. સત્પુરુષ પ્રત્યે ભક્તિ હોવી એક વાત, આશ્રય ભક્તિ હોવી તે બીજી વાત, અને અનન્ય આશ્રય ભક્તિ હોવી તે ત્રીજી વાત.
હ
ભક્તિ તો સામાન્ય રીતે નાની મહાત્મા તરીકે જો પ્રસિદ્ધ હોય, પોતાને ખ્યાલ આવ્યો હોય, જાણ પણ ઉઠ્યું હોય, ખાલી જાણ પણ ઉઠ્યું હોય તો એ તો ભક્તિ ભાવ આવે. પણ આશ્રય ભક્તિની અંદર તો એમના ચરણમાં રહીને, એમના આશ્રય રહીને આત્મકલ્યાણ સાધી લેવાનો એનો જે ભક્તિભાવ હોય એને આશ્રય ભક્તિ કહે છે. કે એમની આજ્ઞાએ મારે ચાલવું છે, હું મારી યોગ્યતા કાંઈ સમજતો નથી. અને એ કહે એવી રીતે મારે આગળ ચાલવું છે, એ એમની આજ્ઞા પ્રમાણે ચાલવું છે. એ આશ્રય ભક્તિ માંગ્યો. અને એ પરિણામોની ડિગ્રી એટલી બધી વધી જાય છેલ્લી હદની, ત્યારે એને અનન્ય આશ્રય ભક્તિ કહે છે. એના જેવી બીજી નહીં, અન્યની નહીં, કોઈ એના જેવી બીજાની ન હોય એવી આશ્રય ભક્તિ. અને એનાથી અન્ય પણ રહેવું એને ફાવે નહીં. અન્ય નહીં તે અનન્ય, એમ કહેવું છે. એવી જે અનન્ય આશ્રય ભક્તિ હોય એ પરિણામ થાય, એવા પરિણામ થાય ત્યારે સત્પુરુષના વચનનું યથાર્થ ગ્રહણ થાય છે, ત્યારે અમલીકરણનું સ્ટેજ ફટાફટ આવે. જેવો અમલીકરણના સ્ટેજમાં આવ્યો એટલે એનો પ્રોગ્રેસ સ્પીડથી ચાલે, પછી ત્યાં સુધી પ્રોગ્રેસ ન દેખાય. અમલીકરણના સ્ટેજથી પ્રોગ્રેસ દેખાય છે મોક્ષનો, અને ઘણી નિર્મળતા આવે છે. મુમુક્ષુની ભૂમિકાની ઘણી સારી નિર્મળતા આવે. ઘણું કરીને એકબીજા કારણો, આ કારણથી આ કાર્ય થાય, કોઈ વાર આ કારણથી આ કાર્ય ઉત્પન્ન થાય. ક્યાંક કોઈનું મુખ્યપણું છે ને ક્યાંક કોઈનું મુખ્યપણું છે. તો કોઈમાં આશ્રય ભક્તિનું મુખ્યપણું છે, તો કોઈમાં યથાર્થ ભક્તિનો, યથાર્થ વચનોનું ગ્રહણ થાય છે એનું મુખ્યપણું છે. તથાપિ એમ તો અનુભવમાં આવે છે કે ફરી પાછો ટોટલ મારે છે. તથાપિ એમ તો અનુભવમાં આવે છે કે ખરેખરો મુમુક્ષુ હોય તેને સત્પુરુષની આશ્રય ભક્તિ અહંભાવાદી છેદવાને માટે અને અલ્પકાળમાં વિચારદશા પરિણામ પામવાને માટે ઉત્કૃષ્ટ કારણરૂપ થાય છે. આ વાત ઉપર એમનું ઘણું વજન છે. સામાન્ય રીતે સત્પુરુષો સત્પુરુષની ભક્તિની વાત કરતા નથી. અને એ વાત કરવામાં જોખમ પણ છે વાત કરનાર નહીં તે. મોટા ભાગે તો કોઈ કરતા જ નથી. એને આત્મકલ્યાણ શું છે, એ ભક્તિ કરશે અને એ તરશે, આપણે શું કરવા કેવું, તું ભક્તિ કર. જેને આત્મકલ્યાણ જ કરવું છે એને તો એ સૂઝવાનું છે, અને સૂઝશે એ કરશે, આપણે શું કરવા કેવું. કૃપાળુદેવે ઘણી કૃપા કરેલી, અને એમ પણ કહેવું જોઈએ કે જે જે મુમુક્ષુઓને એમણે આવી બધી વાતો લખી છે તે મુમુક્ષુઓ અત્યંત સરળ પરિણામી હતા, એમ કહેવું જોઈએ. નહીતર જીવને ઉલટો લેતા વાર ન લાગે. સત્પુરુષ ઉઠીને એમ કે તું સત્પુરુષની ભક્તિ કર એટલે ઊંધું જ લે, આ તો એમને કંઈક પોતાને સ્પૃહા લાગે છે અંદરમાં. શું ભલે આખી જિંદગીમાં એક પૈસો કે એક પાયનું પણ એને યારે એને કઈ સંબંધ ન કર્યો હોય, વ્યવહારિક સંબંધ ન રાખ્યો હોય, શું પોતાના અંગત કાર્યો માટે. છતાં પણ આવી વાત આવે તો એને શંકા પડે. જીવના પરિણામ સીધા ચાલવા, સરળ ચાલવા એ બહુ મુશ્કેલ છે. અને એમ સમજીને સત્પુરુષો લગભગ આવી વાત નથી કરતા. પણ કૃપાળુદેવના જમાનામાં એમની સમીપમાં જે મુમુક્ષુઓ આવ્યા એ આ વાત પચાવવાની યોગ્યતાવાળા કે ક્ષમતાવાળા હશે એવું લાગે છે. મિત્ર ગડબડ થઈ જાય. 211 નો પત્ર છે, લંકા સુધી 171 છે. અંબાલાલભાઈ ને લખ્યું છે. મુનિ નું પત્ર આ સાથે પત્ર બીડ્યું છે. કયું? 172 નો. સત્પુરુષનો વિષય લીધો છે એમણે 172માં. સત્પુરુષોના ભક્તિ પ્રત્યે લીન થવું, ચારિત્રનું સ્મરણ કરવું, લક્ષણનું ચિંતન કરવું, મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું, એ બધું જે લીધું છે ને એ પત્ર મોકલ્યો. એની અમે એની સાથે સાથે એક સૂચના લખી છે એમણે. ત્રિભુવને વર્ણવેલી એક પત્રની દશા સ્મરણમાં છે. ફરી ફરી એનો ઉત્તર મુનિના પત્રમાં જણાવ્યો છે તે જ આવે છે. પત્ર લખવાનો ઉદ્દેશ મારા પ્રત્યે ભાવ કરાવવા માટેનો છે. એમ જે દિવસ જણાય તે દિવસથી માર્ગનો ક્રમ વિસર્યા એમ સમજી લેજો. આ સૂચના આપી છે પોતે કે હું સત્પુરુષ માટે કઈ લખું છું માટે મારા પ્રત્યે તમારો ભાવ વધારે, મારા પ્રત્યે તમારો ભાવ વધે એવો કોઈ મારો આશય તમને દેખાય, એવો ઉદ્દેશ તમને દેખાય એ દિવસથી તમે માર્ગ ચૂકી ગયા છો એમ સમજી લેજો. તમને માર્ગ હાથમાં નહીં આવે એ સૂચના આપી છે. હા, એ અંબાલાલભાઈ તો નવા નવા પરિચયમાં આવ્યા છે. 24મું વર્ષ છે ને, એ નવા નવા પરિચયમાં આવ્યા છે આ વખતે. પછી તો અંબાલાલભાઈને ખૂબ ભક્તિ થયેલી, પણ શરૂઆતમાં આ સૂચના આપી છે. ભાગ્ય જ કહ્યું, અમે તો ગુરુદેવનું તો નજરે જોયેલું છે. એક મુમુક્ષુ હતા દેહ ગામના, વેરાવાસી સીતાંબર હતા, મારી તાણા આવેલા ને પછી એમાંથી આ બાજુ વળી ગયા સોનગઢ. ગુરુદેવ પ્રત્યે ઘણી ભક્તિ. ગુરુદેવ સમયસર વધારે વાંચે, સમયસરની અંદર એ વાત આવે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરે નહીં. ગુરુદેવ પણ જોરશોરથી વાત કરે, પરનું કરતા પણ મટાડવા માટે જોરશોરથી વાત કરે ત્યારે એ શું કે ભક્તિવશ સાહેબ સિદ્ધાંત કે વસ્તુનું સ્વરૂપ હશે એ તો આપ જાણો, અમે કાંઈ એવું જાણીએ નહીં. સિદ્ધાંત તો આપ સમજો, પણ આપ અમને કાંઈક અમારું કલ્યાણ કરો છો, આપ અમને કાંઈક અમારા ઉપર કાંઈક કરો છો, આપની અસર અમારા ઉપર બહુ આવે છે. એટલે આપ અમારું કલ્યાણ ન કરી શકો કેમ કે આપ પરદ્રવ છો એ વાત અમને બેસતી નથી. ભાવના છે ને એ સિદ્ધાંતને એક ઉપર રાખે. ગુરુદેવ શું કરે, એ તમારો રાગ છે અમારા ઉપર. ભક્તિ છે એમનો કે એ તમારો રાગ છે, રાગ છે, રાગ છે. અહીંયા રાગ કરવાની વાત નથી, અહીંયા વિતરાગતાની વાત છે. એમ પોતા ઉપર આવે ને ત્યારે અડવા ન દે. પછી 22માં પછી બીજો પ્રસંગ આવી ગયો, બેન્સની જન્મ જયંતિ ઉજવવાનું ને બધું ચાલુ થયું ત્યારે ખૂબ કીધું પાછું કરો તમારે કરવું હોય તો. બેન શ્રી નું ભણો, મોક્ષ પાછા બુદ્ધિ વાળા હોય ને, પછી બેન શ્રી નું તમે કરશો, પણ અમારે આપનું કરવું છે, એનું શું આપની જન્મ જયંતિ આવે છે આવતી, એમાં આપને અમારે હીરાથી વધાવવા છે. તો કે ના ના હો, મારું કઈ નહીં કરવાનું, કે બેનશ્રી નું કર્યું ને તમે કરો, એમાં મારું બધું આવી ગયું. જા પોતાની પોતાની વાત આવે તો નિષેધ કરી દે. સત્પુરુષ થઈને સત્પુરુષની ભક્તિને આશ્રય ભક્તિને અનન્ય આશ્રય ભક્તિને એ બધી વાત બહુ જ કોન્ફિડેન્શિયલ જેને કહેવાય, વિશ્વાસુ માણસને જ લખી શકાય એવી એ બધી વાત છે. ઘણો વિશ્વાસ કે આ લોકોને ઊંધું નહીં પડે, ઊંટું નહીં પડે. શું કે છે, ખરેખરો મુમુક્ષુ હોય, એટલે કે ખરેખરો આત્મકલ્યાણ કરવા નીકળેલો હોય, તેને સત્પુરુષની આશ્રય ભક્તિ અહંભાવાદી છેદવા માટે ઉત્કૃષ્ટ કારણ થાય. એનું અભિમાન, એને અભિમાન ચડે જ નહીં લગભગ. સત્પુરુષના ચરણમાં એના આશ્રયમાં રહી ગયો હોય, એને માન જે છે મોટામાં મોટો દુર્ગુણ અથવા મોટામાં મોટો અવરોધરૂપ દુર્ગુણ એ ઉત્પન્ન જ ન થાય. પછી નાના નાના તો સહેજે વ્યા જાય, પણ આ મોટો જાય એ બહુ મોટું કારણ બને છે, ઉત્કૃષ્ટ કારણ બને છે. અને જે આત્મ અલ્પકાળમાં વિચાર દશા પરિણામ પામવાને માટે, એટલે આત્મકલ્યાણનો જે વિચાર છે એનું પરિણામ, એનું ફળ આવવા માટે આ ઉત્કૃષ્ટ સાધન ને ઉત્કૃષ્ટ કરવા માટે. એટલે પોતાના પરિણામો ને પોતાના વિભાવ પરિણામો પ્રત્યે જેને અસંતોષ હોય છે, મટાડવાની ઈચ્છા હોવા છતાં મટતા નથી, વારંવાર થઈ આવે ત્યારે પોતે હારી જાય, આવી લગભગ મુમુક્ષુની જે સ્થિતિ હોય છે એને આત્મચાવી આપી દીધી. કે તું બીજું કાંઈ પરિણામો મટાડવા માટે ન સમજી શકતો હોય તો આશ્રય ભક્તિમાં આવી જાય. સહેલામાં સહેલું, સુગમમાં સુગમ, અને કઈ મગજમારી વગરનો કામ. બાકી જ્ઞાન માર્ગે ચડવામાં મગજમારી થોડી નથી કઈ, પણ આ બહુ સહેલો ઉપાય એમણે બતાવ્યો, બહુ સહેલો ઉપાય બતાવ્યો. એનું કારણ છે, ગણતરી વાળું કારણ છે, તો ગણતરીથી સમજી શકાય, એક ને એક બે થાય એવી વાત છે. શું કે સત્પુરુષને આશ્રય ભક્તિમાં કોઈ જીવ જાય છે ત્યારે એનો દર્શન મોહ ઘટવા માંડે છે, અને જ્યાં દર્શન મોહ ઘટવા માંડે એટલે ચારિત્ર મોહના રસમંદતાના પરિણામો ઓટોમેટિક એનું રિફર્કેશન એના ઉપર આવી જાય. એટલે અનેક પ્રકારના જે દોષ છે એ તીવ્ર ન થાય. ઓટોમેટિક જ લાભનું કારણ થઈ જાય, એટલે સિદ્ધિ ચાવી એમને પકડાવી દીધી છે. ઊંધું લઈએ તો જોખમ છે, સબળું લઈએ તો કામ થઈ જાય. પછીના પેરેગ્રાફમાં તૃષ્ણા નો પરાભવ કરવા માટેની એક બહુ સારી કરી છે કે એક તો ભોગમાં અનાશક્તિ થાય, જયારે ભોગમાં અનાશક્તિ થાય એટલે રસ ઉડી જાય, ત્યારે એ ભોગ ભોગના સાધનો અને જરૂરિયાતો એને જરૂર ન લાગે. ન જરૂર લાગે તો પછી કોના માટે કમાવું? જેને જરૂર છે એને કમાવું છે, જેને જરૂર નથી એને હું આવે તો એમ કે પણ આવે તો હું શું કરીશ, એને શું લાગે? આવે ત્યારે એમ લાગે પણ આવે તો હું શું કરીશ, મને ત્રસ નથી આમાં. એટલે તૃષ્ણાને હરાવવી હોય તો જો ભોગમાં અનાશક્તિ હોય તો ઓટોમેટિક જ હારે. એક લૌકિક વિશેષતા દેખાડવાની બુદ્ધિ ઓછી, લોકોમાં પોતાની આબરૂ કાઢવી હોય તો તૃષ્ણા વધી જાય. કેમ? લોકોમાં એ માપદંડ છે, આબરૂનો માપદંડ છે. લૌકિક મોટાઈ મોટા ભાગે પૈસાથી જોવામાં આવે છે, એ જ એને ઘટી ગઈ. કે ભાઈ આપણે શું આબરૂનું કામ છે? એ તો જેમ બેનર એક તમે લગાડો તો એક પાટિયું છે, બીજું શું છે? બેનર લગાડો તો એક પાટિયું છે, બીજું શું છે? એ પાટિયાને કાંઈ કિંમત નથી. હું કહી દઉં કે એ અભિપ્રાય તૂટ બુદ્ધિ ઓછી નો અર્થ બુદ્ધિ એટલે અભિપ્રાય. એ જે અભિપ્રાય તૂટી ગયો એ લોકોમાં મોટા મળે કે ન મળે એથી કાંઈ આત્માને કોઈ લાભ નથી. હવે એથી હું થોડાક માણસો વધારે ઓળખે એથી શું થઈ ગયું? આપણને તો કોઈ લાભ થવાનો નથી. એથી એ જયારે બુદ્ધિ તૂટી ગઈ એટલે તૃષ્ણા ઘટી જાય. કોના હાટો આપણે ક્યાં નામ કાઢવું છે? પતી ગયો એ તૃષ્ણા ઓછી થઈ જાય છે. એટલે બહુ બહુ સારી વાત આપી છે, બહુ સારી વાત કરી છે આ જગ્યાએ. બીજી એક યુક્તિ છે કે ભાઈ તમને ઓળખી ઓળખીને કેટલા ઓળખશે? તમારા નાત વાળા, જાત વાળા, સર્કલ વાળા, પછી દેશ પરદેશમાં જાવ તો ઓળખતું નથી. બધા કોમન મેન તરીકે જોવામાં આવે, ઓળખાણમાં ખબર શું પડે? પણ માનો કે કોઈ એવો પણ પુણ્ય યોગ હોય કે ભાઈ ઇન્ટરનેશનલ ફેમ હોય, હેનરી ફોર્ડ, હા, એ બધા દુનિયા ઓળખે છે, જગતનો શ્રીમંત માણસ છે, ફલાણો છે, ઢેકણો છે. હવે એને એથી હું આયા બેઠો બેઠો નું નામ લઉં એને શું, એને શું પહોંચે? હે, એને હું કઈ લાભ થાય ખરો? પણ જો મોક્ષ માર્ગ ની યોગ્યતા આવે તો અનંત સિદ્ધો ના જ્ઞાન માં વાત આવે. કેટલા? આ તો થોડા ઘણા માણસો ઓળખાય. કોના? અનંત સિદ્ધ પરમાત્માના જ્ઞાનમાં વાત આવે કે આપણી લાઈનમાં બેસવાનું, હવે આપણે રોલમાં ઉપર આવી જવાનું. આ માણસ હાજી તારે કોનું માન ખાટવું છે? હા, ગુરુદેવ તો બહુ સરસ પદ બોલતા હતા, હા, કે ભાઈ તને ત્રણ લોકનો નાથ માન આપે પછી તારે બીજા કોનું માન લેવા જવું છે? બધાની નીતિની હેઠે હેઠે નાથે. સિદ્ધ પરમાત્માના કેવળ જ્ઞાનીઓના જ્ઞાનમાં આવ્યું કે આપણા જેવો થશે, આટલું બધું તને માન આપ્યું. કેવળ જ્ઞાનીના જ્ઞાનમાં આવ્યું એટલે ત્રણ લોકના નાથ નાથે તને તિલક કર્યું કે અમારા જેવો થશે. હા, આથી તારે કોનું માન જોઈએ છે? હા, પછી કોઈ ત્રણ ભુવનની અંદર કોઈ એનો માન અપમાનનો એને સવાલ નથી રહેતો. એક બહુ પદ બોલતા હતા, હું પદ ભૂલી ગયો છું, બહુ સરસ બોલતા હતા. તારે માન માનમાં શું, લૌકિક માનમાં તારે મળવાનું છે? માન લેવું હોય તો આનું માન લે ને, યોગ્યતા કેળવીને. લૌકિક માન આદિનું તુચ્છપણું સમજવામાં આવે તો તેની વિશેષતા ન લાગે, અને તેથી તેની ઈચ્છા સહેજ મોળી પડી જાય, પછી ઈચ્છા જ મોળી પડી જાય એમ યથાર્થ ભાષે છે. માનમાં આજીવિકા ચાલતી હોય તો પણ મુમુક્ષુને તે ઘણું છે, ઠીક, મોક્ષ ની યોગ્યતા લીધી છે. કેમ કે વિશેષ નો કઈ અવશ્ય કોઈ ઉપયોગી નથી, કારણ નથી. બાકી તો બધા પડ્યા રહે છે, જેટલું વાપરે, બે રોટલી ખાય, ચાર રોટલી ખાય, જે કઈ ભાગમાં હોય એટલું એને વાપર્યું, એટલું કામનું, બાકી તો બધું પડ્યું રહેવાનું એમને મતે, એનો તો કોઈ ઉપયોગ નથી. જે વસ્તુ નો ઉપયોગ ન હોય એ વસ્તુ શું કામની, નકામી છે, એના જેવું છે કે. હા, એટલે માનમાં આજીવિકા ચાલતી હોય તો મુમુક્ષુને તો ઘણું લાગે છે, બાકી એનો ક્યાં મારે ઉપયોગ છે? એમ જ્યાં સુધી નિશ્ચયમાં ન આણવામાં આવે ત્યાં સુધી તૃષ્ણા નાના પ્રકારે આવરણ કર્યા કરે, જ્યાં સુધી એ પ્રકારે નિર્ણય ન કરવામાં આવે ત્યાં સુધી તૃષ્ણાના પરિણામથી આ કરવાના, અને થયા કરવાના એમ ન લીધું, એ તને આવરણ કર્યા કરવાના. કેમ કે તું સ્વરૂપે પરિપૂર્ણ છો, છતાં તું મને આ આ હોય તો ઠીક, આ હોય તો ઠીક, આ હોય તો ઠીક, આ હોય તો ઠીક, એ તારી પૂર્ણતાનો નિષેધ કરસ તું. બીજી ચીજો હોય તો ઠીક, એનો બદલે તારી પૂર્ણતાનો એમાં નિષેધ છે, તારા પૂર્ણ સ્વરૂપનો નિષેધ છે. એટલે તારા પૂર્ણ સ્વરૂપ ઉપર આવરણ આવે છે, તો ઈચ્છા માત્ર છે, એ આવરણ કરે છે જીવને. લૌકિક વિશેષતામાં કઈ સારભૂતતા નથી, પાછા બધા ભૂલી જાય છે. આજ સંભાળતા હોય કાલ પાછા ભૂલી જાય, એમાં સાર શું? કઈ સાર નથી. આ 24ના ચોથા શરૂઆતમાં ઋષભદેવ ભગવાનના પુત્ર થયા ભરત ચક્રવર્તી, પહેલા ચક્રવર્તી થયા. છ ખંડ જીતે અને પછી માનુષોત્તર પર્વત હોય છે ત્યાં પોતાનું નામ પર્વત ઉપર લખે, આનાથી લખે, હીરાથી લખે, ખાડો પડી જાય, કૂતરે એ નામ લખવા ગયા તો એને ખાલી જગ્યા ન મળી, અભિમાન ઉતરી ગયું. નેત્રમથી મેં છ ખંડ જીત્યા, હું મોટો ચક્રવર્તી થયો. તો કે તારા જેટલા કેટલા થયા છે કે આ પર્વત ઉપર નામ લખવાની જગ્યા નથી, એટલા તો પહેલા થઈ ગયા છે. તારો મારો તો ઘણો વાંય આવ્યો છે, અભિમાન ઓગળી ગયું. ઓહો, મારા પહેલા આટલા બધા ચક્રવર્તી થયા, ગયા તો મારું નામ લખવાની જગ્યા જ નથી રહેવા દીધી કોઈએ. ને એને શું કર્યું, એક જણનું નામ ભવાડીને પછી પોતાનું નામ લખ્યું. નામ તો લખે છે, એને જોયું કે આવા તો કેટલાય નામ ભવાડીને પોતાના નામ લખ્યા છે, ને એક દિવસ મારું નામ ભવાડીને કોઈક બીજો નામ લખવાનો છે? સાર હું આ નામમાં સાર હું, અને નામ પાછું શરીરનું આત્માનું તો છે નહીં, હું આત્મા છું, એટલે એમાં કઈ સાર નથી. લૌકિક વિશેષતામાં કઈ સાર ભૂતતા નથી એમ નિશ્ચિત કરવામાં આવે તો માંડ આજીવિકા જેટલું મળતું હોય તો પણ તૃપ્તિ રહે, તો પણ એને સંતોષ રહે, તૃપ્તિ રહી, એટલે ઠીક છે. આપણે ચાર રોટલી ખાઈએ છીએ ને એટલું તો સહેજે મળે છે, કાંઈ આપણે વધારે માથાફૂડમાં જવું નથી. એટલી વધારે લખે છે કે માંડ આજીવિકા જેટલું ન પણ મળતું હોય એવું બને, પ્રારબ્ધનો એવો પ્રકાર હોય તો પણ મુમુક્ષુ જીવ આર્ત ધ્યાન ઘણું કરીને થવા દે નહીં, આર્ત ધ્યાન એને ન થાય, ધાવાનો નાખે. ઠીક છે, એવો યોગ છે, કાંઈ જે પ્રમાણે કુદરતી થાય એ પ્રમાણે થવા દે, આર્ત ધ્યાન ન કરે, સમાધાન રાખે. અથવા કદાચ આર્ત ધ્યાન થઈ જાય તો એના ઉપર ખેદ કરે, ત્યારે જીવ તું પરિણામ શું બગાડે, પરિણામ બગાડવાથી શું ફાયદો થવાનો છે, એથી કઈ મળવાનું તો છે નહીં. અને આ જીવિકામાં તૂટતું એટલે ખૂટતું યથાધર્મ ઉપાર્જન કરવાની મંદ કલ્પના કરે, જોર ન કરે, જાવાના નાખે એમ કે છે. ખૂટતું હોય તો નીતિપૂર્વક, યથાધર્મ એટલે નીતિપૂર્વક એટલું મેળવવાની મંદ કલ્પના કરે, જોરથી તીવ્રપણે તીવ્ર રસ્તે એ વિચાર ન કરે. એ આદિ પ્રકારે વર્તતા એવા પ્રકારે જો પરિણામમાં પ્રવર્તવામાં આવે તો તૃષ્ણાનો પરાભવ એટલે કે ક્ષીણ થવો યોગ્ય દેખાય છે. આ પ્રકારે તૃષ્ણાને તોડી શકાય છે, નહીં તો તૃષ્ણાને તોડવી થોડી કઠણ વાત છે. પણ આ પ્રકાર, આ એક જ પેરેગ્રાફ એવો છે કે એને જો પ્રયોગાત્મકપણે અંદરમાં ઉતારવામાં આવે તો ગમે એવી તૃષ્ણાના પરિણામો હોય એને ક્ષીણ કરી શકાય છે, મટાડી શકાય છે. એટલે આમાં શું છે કે કેશવલાલભાઈએ તો પોતાના પરિણામોને અનુલક્ષીને પ્રશ્ન પૂછ્યો છે. જે મુમુક્ષુને પોતાને તૃષ્ણાના પરિણામ રહેતા હોય એના માટે બહુ કામની ચીજ છે, એના માટે એકદમ પ્રયોજનભૂત, એકદમ પ્રયોજનભૂત છે. એવી રીતે જે જે પરિણામો પોતાને લાગુ પડતા હોય એ સત્પુરુષોના વચનામૃતમાંથી એનો સમાધાન મેળવીને, એનો પ્રયોગ સમજીને, એનું અમલીકરણ કરવાનું ચાલુ કરવું કરવામાં આવે તો બહુ મોટો ફાયદો થાય, બહુ મોટો ફાયદો થાય એનાથી. એ આવા દ્રષ્ટિકોણ હોવો જોઈએ. સ્વાધ્યાય કરી એમાં મારા કામની કઈ ચીજ આવે, અને વેપારમાં આપણે એમ જ કરીએ છીએ ને, હજાર વાતો હોય પણ આપણા કામની હોય એ પકડી લઈએ છીએ એમ, આમાં પણ એવું છે.